પ્રવચન નંબર 96 તારીખ 28/9/88 55 મિનિટ સમયસર ગાથા 6
Thank you. પાટીના અંગે એ વખતે પાણીનો સ્વચ્છ સ્વભાવ પણ રહેલો છે એટલે અનુમાનમાં પણ આવી શકે છે અને અનુભવમાં પણ આવી શકે છે. એ સ્વચ્છ સ્વભાવનો અભાવ થયો નથી, એમાં ભગવાન આત્મા પવિત્ર પરમાત્મા અનાદિકાળથી કર્મના સંયોગના મધ્યમાં રહેલો છે. કર્મના ત્રણ ટકા દાદાજી ભાવ કર્મ જ્ઞાનાવનાથી આવે કર્મ શરીરાદી નો કર્મ એ બધા સંયોગો છે. એ સંયોગની વચમાં રહેલો આત્મા સંયોગથી ભેદ છે માટે શુદ્ધ છે. સંયોગમાં રહેવા છતાં મલિન પરિણામની મધ્યમાં રહેવા છતાં આત્મા પવિત્ર રહે છે. એમ કમળપત્ર છે એ હવામાં પાણીમાં મધ્યમાં ડૂબેલું હોય તો પણ એ કમળપત્ર ને પાણી અડતું નથી, એ કમળપત્ર ભીનું થતું નથી, એ તો લુફા સ્વભાવથી રહેલું છે. એમાં ભગવાન આત્મા જૂના કર્મો ઉદય આવે છે, એમાં પ્રણતિ જોડાય છે, પ્રણતિના પર્યાયમાં છુપાછૂપ થાય છે, છુપાછૂપનું નિમિત્ત પામીને નવા કર્મનો બંધ પણ થાય છે, કર્મનો ઉદય પણ છે અને ઔદયિક ભાવ પણ થાય છે, અને ઔદયિક ભાવનું નિમિત્ત પામીને કર્મનો બંધ નવો થાય છે. જૂનાનો ઉદય હોય અને નવાનો બંધ થાય એવી સ્થિતિમાં પણ એવી મધ્યમાં રહેલો ભગવાન આત્મા એનાથી જુદે જુદો રહેલો છે. એમ કાદવ કીચડમાં રહેલું સ્વરૂપ કે કટાતું નથી એવું પણ એવું રહે છે. એ વાત પવિત્ર પરમાત્મા જુદાનાત્માની વાત છે. સંયોગની મધ્યમાં રહેવા છતાં સ્વભાવ અને સંયોગ બે એક થતા નથી. સંયોગમાં સ્વભાવ નથી, સ્વભાવમાં સંયોગ નથી, બે વચ્ચે અત્યંત ભાવ છે. બે વસ્તુ સરળતા ભિન્ન ભિન્ન છે, લક્ષણ બેને ભિન્ન છે, પ્રદેશ બેને પણ ભિન્ન છે. લક્ષણ બેના જુદા, જીવના જીવના લક્ષણ જુદા, લક્ષણ જુદા માટે જીવમાં અજીવ નથી, નજીવમાં જીવ નથી, સ્વભાવમાં વિભાવ નથી, વિભાવમાં સ્વભાવ નથી, જુદે જુદા બે તત્વો રહેલા છે. એને શુદ્ધાત્માનો ખ્યાલ અપાયો કે જ્ઞાયક ભાવ આ પરિણામથી ભિન્ન છે. હવે જે જ્ઞાયક જીવ તત્વ સામાન્ય શુદ્ધાત્મા છે એને દ્રષ્ટિમાં કેમ લેવો, એને અનુભવવો કેમ, એ પ્રશ્ન કરે કે શુદ્ધાત્માનું સ્વરૂપ શું અને એ જાણવામાં કેમ આવે. એમાં પહેલા પ્રશ્નનો ઉત્તર આપ્યો કે પરિણામ માત્રથી આત્મા જુદો છે. રોધમાન માયા લોભના પરિણામથી આત્મા જુદો છે, સુખ દુઃખના પરિણામથી પણ આત્મા જુદો છે, પૃથક છે, બે વસ્તુ અલગ અલગ છે. એવો જે આત્મા, એ આત્માનો ખ્યાલ કરીને હવે એનો અનુભવ કેમ થાય એ કળા બતાવે છે. છેલ્લી દોઢ મિનિટમાં છે ત્યાં સુધી આપણે કે તેજ જે સંયોગમાં રહેલો આત્મ સ્વભાવ તેજ સમસ્ત એટલે બધા પ્રકારના અન્ય દ્રવ્યોના ભાવોથી, અન્ય દ્રવ્યોના ભાવો એટલે જે લોકકર્મના ભાવો સ્પર્શ ચંદ વર્ણ એનાથી આ આત્મા જુદો છે. અને જે કર્મ છે એમાં રહેલા જે એના ભાવો રાગ દ્વેષ મોહ દુઃખના પરિણામ એ જળ કર્મની સત્તામાં છે. એ સમસ્ત અન્ય દ્રવ્યના ભાવો દરેક આત્માનો સ્વભાવ નથી, એ કર્મનો સ્વભાવ છે. એ કર્મમાં રહેલો એનો અનુભવ છે. ચાર પ્રકારના કર્મનો બંધ થયો હતો પૂર્વે, પ્રકૃતિ બંધ, સ્થિતિ બંધ, હૃદય બંધ, અનુભવ બંધ. એમાં જે લોક કર્મ ઉદ્ભવ, એમાં ખાટો મીઠો રસ હોય છે, એમાં ખાટા મીઠા પરિણામ થાય છે. લીંબુ ખાટું હોય, સાકર મીઠી હોય, પણ એ લોક કર્મના પરિણામ છે. એ પરિણામ, ખાટા મીઠાના પરિણામ આત્મામાં થાય છે કે લીંબુને સાકરમાં રહેલા છે, ક્યાં રહેલા છે? ખાટા પરિણામ લીંબુમાં રહેલા છે, મીઠા પરિણામ સાકરમાં રહેલા છે. તો સાકર ઉડીને અહીં આવતી નથી, અને સાકરની મીઠાશ પણ ઉડીને અહીંયા, તો સાકરની મીઠાશ એમાંથી નીકળીને અહીંયા આવી જાય. તો સાકર નરીએ અને અહીંયા જીવ નરીએ, કેમ કે મીઠાશ છે તો ઉદ્ગલ્ય વર્તા છે. એવી રીતે જેમ અન્ય દ્રવ્યોના ભાવોથી ભિન્ન સાકર ને લીંબુ, એના જે ભાવો ખાટા મીઠા, એનાથી આત્મા જુદો છે. એવી રીતે મોહનાથનું એક કર્મ છે, બધું લોક કર્મ દર્શના થાય. કર્મ અનંત પ્રકારના, તેમાં મુખ્ય આઠ, તેમાં મુખ્ય મોહિની અનાય કૌરે, એમાં એક દર્શન મો અને એક ચારિત્ર મો, બે પ્રકારના જળ કર્મ છે. જળ પૂરી જેમ લીંબુ અને સાકર એ જળ પદાર્થ હો, એમ જળ પદાર્થ બીજો સૂક્ષ્મ અંદરમાં કર્મની જાતિ પણ જળની જાતિ છે. જેમ સાકર અને લીંબુમાં એના ભાવો રહેલા છે, એમ દર્શન મો અને ચારિત્ર મોમાં, દર્શન મોહમાં દર્શન મોહનું વિખ્યાત છે, અને ચારિત્ર મોહમાં એ રાગના ભાવ ચારિત્ર મોહમાં સ્થિત છે. જેમ સાકરની ગળપણને કટા સાંઈ આવતી નથી, એમ એમાં રહેલા જે ભાવો એની સત્તામાંથી અહીં આવતા નથી. માટે તું અન્ય દ્રવ્યના ભાવોથી, એટલે એનું લક્ષ છોડીને સાકરને લીંબુનું લક્ષ છોડી દે અને કર્મનું પણ લક્ષ છોડી દે. અન્ય દ્રવ્યના ભાવો, અન્ય દ્રવ્યથી ભિન્ન નહીં, અન્ય દ્રવ્યના જે ભાવો છે એનાથી એ પ્રભુ ભિન્ન છે, એનું જ્ઞાનમય છે. રાત્રે અહીંયા થતા નથી, થાય છે બીજે, જણાય છે અહીંયા કે જાણતી વખતે ભૂલો. ત્યાં દુકાન જણાવી છે, દુકાન મારી, મકાન જણાવ મકાન મારું, શરીર જણાય તો શરીર મારું, દુઃખ જણાય તો દુઃખ મારું, રાજદેશનું દુઃખના પરિણામ એ બધા અન્ય દ્રવ્યના, કર્મ દ્રવ્યના ભાવો છે. એ કર્મના ભાવો કર્મની સાથે તન્મય છે, અને આત્માનું જ્ઞાન આત્માની સાથે તન્મય છે, બે વસ્તુ અલગ અલગ છે. અન્ય સમસ્ત અન્ય દ્રવ્યના દ્રવ્યોના ભાવોથી ભિન્નપણે પહેલા એનું લક્ષ કરવું, નિમિત્તનું ને નૈમિત્તિક ખરા અને પછી ભેદજ્ઞાન કરવું, એવી લાઈન ન લેતા અહીંયા ભાવ વિચારનું ઉત્પન્ન ન થાય, ભાવ કર્મનું ઉત્પન્ન જ ન થાય. માટી જોડ્યા પછી નાવું, એના કરતા માટી શરીરને લગાવવી નહીં, તો પછી સ્નાન કરવાની જરૂર ન પડે. એ બે પ્રકારના વેદજ્ઞાનમાં, એક તો આશ્રવ પ્રગટ થઈ ગયા પછી આત્માને આશ્રવ વેદજ્ઞાન કરાવે, અને એ આશ્રવની ઉત્પત્તિ ન થાય, સીધી સંવરની ઉત્પત્તિ થઈ જાય. અહીંયા સીધા સંવરની ઉત્પત્તિની વાત છે. અન્ય દ્રવ્યના ભાવોથી ભિન્ન જુદાપણે પાસવામાં આવતો આરાધના થઈ, હું તો જાણનાર જાણનાર જાણનાર, આજે જે જણાય છે કર્મના ભાવો જણાય છે જ્ઞાનમાં, પણ એ કર્મની સત્તામાં છે, મારી સત્તામાં આવતા નથી. મારી સત્તામાં જ્ઞાન થાય છે, એની સત્તામાં રાગ થાય છે. રાગ આત્માનો સ્વભાવ નથી. આત્માનો સ્વભાવ તો જાણવું 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 સ્વભાવ છે, અને કર્મના ભાવો જણાય જ્ઞાનમાં એવો એનો સ્વભાવ છે, અને જ્ઞાન એને જાણે એવો જ્ઞાનનો સ્વભાવ છે. એવો જ્ઞેય નાયકનો વ્યવહાર માત્ર હોવા છતાં હું કહ્યું કે આ આત્માને જળકર્મને જળકર્મના જે ભાવો છે એની સાથે કરતા કર્મ સંબંધનો સ્વભાવ આત્મા કરતા ને રાગ આત્માનું કાર્ય એમ તો છે નહીં, કેમ કે રાગને કર્મ પણ કરે અને રાગને જીવ પણ કરે એમ એક પરિણામના બે કરતા હોઈ શકે નહીં. તો મારે એની સાથે કરતા કર્મ સંબંધ નથી, હું કરતા ને મારો કાર્ય રાગ એમ છે નહીં. બીજી વાત કે જળ કર્મ નિમિત્ત અને અહીંયા થાય નૈમિત રાગાદી એવો પણ સંબંધ મારે એની સાથે નથી. હા, એટલું છે કે એક દેહ અને અહીંયા થાય છે જ્ઞાન. એક દેહ જ્ઞાન થાય છે જયારે દેહનું અહીંયા પ્રતિભાત થાય છે. જેવું જેવું રાગમાં થાય તો રાગ અહીંયા જણાય, એમાં ક્રોધ થાય તો અહીંયા ક્રોધ જણાય, માં ક્રોધ થાય તો અહીં ક્રોધ ના આવે, માં લીમડો હોય તો લીમડો જણાય, આંગળી હોય તો લીમડો જણાય, લીમડો આવી જાય. જ્ઞાન કરવું થતું હોય છે એમ કહે છે. કરતા કરવો સંબંધો તો અભાવ છે અને નિમિત્ત નૈમિત્તિક સંબંધનો પણ અભાવ છે. જળ કર્મ નિમિત્ત થાય અને અહીંયા રાગ નૈમિત્તિક ઉત્પન્ન થાય એવો આત્માનો સ્વભાવ નથી. ત્યારે હવે શું એની સાથે સંબંધ છે? નિશ્ચય સંબંધ છે કે વ્યવહાર? કે વ્યવહાર એટલું કહેવાય કે એક નહીં છે અને અહીંયા જ્ઞાન થાય છે. હવે એટલું જ્ઞેય અને જ્ઞાનનો વ્યવહાર છે, પણ એ વ્યવહાર વખતે એ ચૂકી જાય છે. કર્મગ્રહ વિજ્ઞાતવાદી ભાવોના જ્ઞાન સમયે જ્ઞેય અને જ્ઞાનની જેને જુદાય પાસથી નથી અજ્ઞાન બની જાય છે. કરતા કર્મ એના ઘરમાં ગયું, કરતા કર્મ એના ઘરમાં ગયું અને નિમિત્ત નૈમિત્તિક સંબંધ અજ્ઞાનમાં ગયું અને જ્ઞાતા જ્ઞેયમાં ઉચ્ચરિત વ્યવહારમાં આવ્યો. હજી ઉચ્ચાર છે, ખરેખર જ્ઞાતા જ્ઞેયનો સંબંધો થયો નથી. પણ એટલી સ્વચ્છતા છે અહીંયા કે એ અન્ય દ્રવ્યનો જે ભાવ છે અહીંયા થાય છે, સુખ પૂતગલમાં થાય છે, જ્ઞાનમાં જણાય છે. સમય એક અહીંયા કર્મ દુઃખરૂપે પરણવે છે જળ કર્મ, અને અહીંયા આત્મા જ્ઞાન રૂપે પરણવે છે, અને એ દુઃખનો પ્રતિભાવ ત્યાં જ્ઞાનમાં થયો. ત્યાં ભેદ જ્ઞાનનો જ્ઞેય અને જ્ઞાનના ભેદ જ્ઞાનનો અભાવ હોવાને કારણે એ જ્ઞેયને એ જ્ઞેય જે જણાવું જ્ઞાનમાં દુઃખ તો હું દુઃખી, એ જ્ઞેય અને જ્ઞાનની એકતા કરી તેને અજ્ઞાન કહેવામાં આવે છે. હવે જ્યારે એ અન્ય દ્રવ્યના ભાવથી મારો આત્મા જુદો છે અને એ મારું જ્ઞેય પણ નથી, મારું જ્ઞેય તો જ્ઞાયક છે એમ જાણી વરદ્રવ્યનું રસ છોડે છે અને સ્વભાવનું રસ કરે છે, ત્યારે એને અનુભવ થઈ જાય. અન્ય દ્રવ્યના ભાવોથી ભીનપણે ઉપાસવામાં આવતા એ કરતાનું કરતું નથી અને જ્ઞાનનું જ્ઞે પણ નથી, એનું લક્ષ છોડી દે છે. કર્મ પણે પણ રાગ જણાતો નથી, અને જ્ઞેય પણ એક પણ રાગ જણાતો નથી, એ જ્ઞેય પણ એક રાગ જણાય છે અને એક જ જણાય છે. નાયક પણ જ્ઞેય થાય, રાગ પણ જ્ઞેય થાય એમ છે. નહીં અનુભવના કાળમાં ધ્યાન રાખજો, અનુભવના કાળમાં ત્યાં અન્ય દ્રવ્યનો ભાવ રાગ એનું લક્ષ છૂટી ગયું એટલે કે એ જાણવામાં આવતું નથી. ત્યાં સુધી એનું લક્ષ હતું ત્યાં સુધી એ જાણવામાં આવતું હતું. એ જ્ઞાન જ્ઞાયકને જાણે છે, એટલું જ્ઞાય જાણવામાં આવે છે, રાગ જાણવામાં આવતો કેમ કે સદવસ્તો ઉપયોગ એ સમયે એક જ્ઞાયમાં ઉપયુક્ત થાય છે. આખો ઉપયોગ થઈ જાય છે. જે ઉપયોગ આ અન્ય દ્રવ્યનો ભાવ છે, રાગ કર્મનો ભાવ છે, એને જાણવા જતો તો ઉપયોગ કે એને જાણવાથી સાચીની સિદ્ધિ નથી એમ જાણીને અન્ય દ્રવ્યના ભાવોથી ભિન્નપણે ઉપાસવામાં આવતો એટલે કે આરાધના કરી કે હું તો નાયક છું, નાયક મારા જ્ઞાનમાં જણાય છે તે જ હું છું એમ જ્યાં દ્રષ્ટિ ફરી ગઈ, ઉપયોગ ફરી ગયો, આ કોઈ ઉપયોગ અંતર્મુખ થયો ત્યારે તેને ભિન્નપણે ઉપાસવામાં આવતો શું કહેવાય છે. આ શુદ્ધ પર્યાય પ્રગટ થઈ શુદ્ધના લક્ષે શુદ્ધ પર્યાય પ્રગટ, શુદ્ધ તો હતો, શુદ્ધ હતો અને શુદ્ધ થયો, દ્રવ્ય શુદ્ધ હતું અને પર્યાય શુદ્ધ થઈ, આ એને સમ્યક પ્રશ્નના પ્રગટ શું કહેવામાં આવે છે. હું કર્તાને રાગ મારું કર્મ એવું નહીં, એ નિમિત્તના એને નિમિત્તિ થાય એ પણ નહીં, એ જ્ઞેયને અજ્ઞાન થાય પણ નહીં. હું જ જ્ઞાન, હું જ જ્ઞેય ને હું જ જ્ઞાતા, રાગ મારું જ્ઞેય નથી. રાગને જ્ઞેયપણે પણ છોડતો અને જ્ઞાયકને સ્વજ્ઞેયપણે ગ્રસ્ત પડવી જાય છે ત્યારે એને અનુભવ કહેવામાં આવે છે. અન્ય દ્રવ્યના ભાવોથી ભિન્નપણે જુદાપણે ઉપાસવામાં આરાધના કરી આત્માની, જે જ્ઞેયને જાણતો હતો એ આત્માની વિરાધના હતી. રાગ મારું કર્મને હું કરતા એ તો તીવ્ર વિરાધના હતી. હું જ્ઞાનને રાગ મારું જ્ઞેય એ પણ વિરાધના હતી. એ વિરાધનાને છોડીને આરાધના કરતા આ સ્ટેલની સ્ટીલની દુકાન તો મારી નહીં, મમતા તો કરવા જેવી નથી, પણ જ્યાં દુકાને જાય હું શું કરે છે છોકરાઓ માણીભાઈ કે મારા જાણવાનું એટલે ફરી તો, પણ હવે જોયું તો કંઈક ગ્રહણ કર્યા વિના થયું છે, હવે ગ્રહણ કરો. સારું છે, બહુ સારું. તરફ માર્ગ હોય ને એનું નામ લેવા, પ્રતાપી એનું નામ પણ પ્રતાપી પ્રત્યે સર્વ નામ કે અરે ભાઈ આમાં નામ લેવામાં કરે પણ નહીં. ગુરુદેવના પ્રતાપ છે, અમને તો ગુરુદેવ પાસેથી મળ્યું છે આ માલ, એનો આપીએ છીએ માલ બધો આ પુરુષો છે. રૂલ એક વખત આ પરપ્રધાન જણાય છે ને રાજ જણાય છે એવા તે છોડી દે, જાણનાર જણાય છે પર જણાતું નથી, ત્યારે નિશ્ચયપણે ઉપયોગ અંદર આવે છે. કંઈ પણ બાકી રહેતા સિવાય આખો જ ઉપયોગ, થોડો ઉપયોગ બધા તરફ નીકળો, આના તરફ એમ બે ભાગ ઉપયોગના પડતા નથી. નિશ્ચયપણે એટલે કંઈ પણ બાકી રહેતા સિવાય આખો ઉપયોગ જે પરસન હતો એ આખો ઉપયોગ સદન મુકાવે છે. કે જે સમાજ દરિદ્રના ભાવોથી ભેદ જુદા પડે હું તો જુદે જુદો છું. આ ભલે કર્મગ્રસ્ત રાગ હોય, સંયોગ હોય, શરીર હોય, દુકાન હોય, કુટુંબ કબીલા હોય, આની મધ્યમાં રહેવા છતાં હું રાગથી લેપાતો એ તો તેલનું વર્તન કરીને અથાળમાં જાય તો ધૂળ ચોટે, પણ તેલના વર્તન કર્યા વિના અથાળમાં જાય તો રજ ચોટે નહીં. એમ ભગવાન આત્મા નિર્લેપ તત્વ છે, એ રાગથી લેપાણો નથી અને કોઈ કાળે લેપાવાનો પણ નથી. પરિણામ લેપાય છે અને પરિણામનો લેપ ચૂકી જાય છે અને પરિણામ પણ લુખા થઈ જાય છે. આ જે દ્રવ્ય રૂપો સ્વભાવ એનું પરિણામ પણ રાગ રહી દુઃખો થઈ જાય છે. એને કર્મનો રંગ ઘટવું નથી, ઉત્પાદ વે કર્મબંધનું કારણ નથી, એની ઉપરથી રાગ એ બંધનું કારણ અને એ રાગ ઉપયોગમાં રહેલો છે. એ ઉપયોગની સાથે સમય તન્મય છે પણ ભગવાન આત્માની સાથે તન્મય નથી. એ સ્વભાવ વ્યક્તિ કરી ત્યાં પર્યાયમાંથી રાજના સ્થાને વિતરાગ ભાવ પ્રગટ થાય છે. નવો તે સમચંદ્રના ભાવોથી ભિન્નપણે ઉપાસવામાં આવતા શુદ્ધ કહેવાય છે. આ શુદ્ધ આત્મા જે હતો એનું લક્ષણ તો પરિણામમાં સંવાદ નિજરા પ્રગટ થઈ નિશ્ચય રત્ન પ્રેરણા પરિણામ પ્રગટ થાય. મોક્ષનો માર્ગ અંતકાળમાં તો એની મુક્તિ થઈ જાય. અસંખ્ય સમયમાં મુક્ત થાય છે, અનંત સમય લાગતા નથી. સમય પ્રસંગ પછી અસંખ્ય સમયમાં એ વધારે વધારે પથર બહુ પણ અસંખ્ય સમયમાં આવી જાય, અનંત સમય ન થાય. એટલા ટૂંકા કાળમાં તો અર્યંત થઈને સિદ્ધ થઈ જાય. સાધુ થઈ, અર્યંત થઈ અને સિદ્ધ સાપ્રગટ થઈ જાય છે. એ આ ભેદ જ્ઞાનનો મંત્ર ચટીગાતા નાયક ભાવ છે. અને જ્ઞાનક ભાવને પ્રસિદ્ધ કરનારો એ જ્ઞાન મારું પરને પ્રસિદ્ધ કરે છે. જ્ઞાન મારું નથી, ઇન્દ્રિય જ્ઞાન છે. પેલો પાડો બહુ છે, હવે બીજો પાડો ના એ તો તે છે. જો અધિકાર જ્ઞાન હતું ને, જે જ્ઞાયક ભાવ છે તે અપ્રમત પણ નથી અને પ્રમત પણ નથી. એ રીતે એને શુદ્ધ થાય છે. એટલાનો અર્થ પેલા પારામાં જો અઢી લીટીની ટીકા, અઢી લીટી અતિ ઉપરમાં ઋતુ ભગવાનની એક ટીકા, બે ચાર છ આઠ નવ ને દસ, અઢી લીટીની દસ પેટી થઈ ચાર ની ટીકા, ચાર એટલે દસ. આ તો અધ્યાય કોને આવડતા હતો કોમ્પ્યુટર લઈએ ચાર ગુણ્યા અઢી કેવી રીતે આરોપ કરે. એ અઢી લીટી કે હવે જે આચાર્ય ભગવાન કે હોળી એ શુદ્ધ થયો, અનુભવમાં આવ્યો, દ્રષ્ટિમાં આત્મા આવ્યો, દ્રષ્ટિમાં આત્મા આવ્યો તો નાયકપણે જણાવ્યો, જાણનારપણે જણાવ્યો, હું કરનાર છું એ કહ્યું. નાયકપણે એવો શબ્દ છે, જ્ઞાતો હો સંસ્કૃતનો શબ્દ છે, જ્ઞાતો હો એનો અર્થ કે નાયકપણે જણાવ્યો કે પરના પરના કામ કરે એવો જણાવ્યો. એવો આત્મા છે નહીં, એવો જણાય ક્યાંથી? પરના કામ કરે એવો આત્મા છે જ નહીં, દુકાનના કામ કરે નથી એવો તારો આત્મા નથી. કામ કરનારો જુદો અને જાણનારો જુદો છે. જ્ઞાતો હોય નાયક પણે આત્માનો સ્વભાવ જાણવું, જાણવું, જાણનાર, જાણનાર, જાણનાર પણે આત્મા જણાય છે. અંતરદર્શી વડે જોનારને આત્મા રાજનો કરનાર છે, પર્યાયનો કરનાર છે એમ જણાતું નથી. જાણનાર પણે જણાયો નાયક પણે એટલે જાણનાર પણે જણાય. હવે પાછો પીડો અભિમાનથી આત્મા પાછો ફરે છે. અજ્ઞાની જ્ઞાની થાય છે, અજ્ઞાની પોતે જ્ઞાની થાય છે. બહિરાત્મા અંતરાત્માને પરમાત્મા એમ પર્યાયના ત્રણ પ્રકાર છે. પર્યાયની કથાના ત્રણ પ્રકાર છે. અજ્ઞાનીને બહિરાત્મા કહેવાય, સાધક થયો ચોથા ગુણશાંતિ એને અંતરાત્મા કહેવાય, અને કેવળ જ્ઞાન પ્રગટ થાય એમ જીતને પરમાત્મા કહેવામાં એક નાયકપણે જણાવ્યો. હવે અંતર્મુખ થઈને જે નાયકપણે જણાવ્યો કે હું જાણનાર છું જાણનાર છું એમ જણાવ્યો, પછી સવિકલ્પતા આવે છે. સાધકની એ વિકલ્પ ધ્યાનમાં જ નાયકપણે જણાય છે, એ સવિકલ્પ દશામાં નથી થાય. અમે પ્રશ્નો જન્મ એ વિકલ્પ ધ્યાનમાં થાય અને શુદ્ધ ઉપયોગમાં થાય. એ સદુપયોગ ચતુર્થાની દ્રષ્ટિને આઠ વર્ષની બાળિકા હોય એને પણ સમય પ્રસન્ન થાય છે, આ ગાય ભેરને પણ થાય છે, દેશકાને પણ સમય પ્રસન્ન થઈ શકે છે. પૂર્વની દેશના અતિ સામે હોય તો એને પણ નિસર્ગ સમય પ્રસન્ન થઈ શકે છે. એવો ભગવાન જે આત્મા એ જાણનાર પણે જણાયો અને એ જેવી તો ધ્યાનમાંથી બહાર આવે છે ત્યારે ઉપકારી ગુરુ ઉપર લંચાય છે. આપે મને આત્મા આપ્યો, આપના પ્રતાપે બહુમાન થયો. એમ જયારે નાયકનું જ્ઞાન રાખતો અને ગુરુનું જ્ઞાન પણ એમાં થયું ત્યારે એ શીખ ગુરુ જણાય છે, ત્યારે પણ જાણનાર જણાય છે. જાણનારને જાણવાનું જાણવું જાણવું છૂટીને ગુરુને જાણતો નથી. આ સમય સમયનો હિસાબ છે. એકવાર અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ થયું આત્મા સ્થિત એનો સમયે સમયે ઉત્પાદ ધ્રુવને પ્રસિદ્ધ કરીને ઉદ્ય છે અને ધ્રુવને પ્રસિદ્ધ કરીને પછી જ કંઈક થાય છે. અતિન્દ્રિય જ્ઞાનની અવસ્થા પ્રગટ થઈ ગઈ, પ્રગતિ છે. સવિકલ્પ દશામાં ઇન્દ્રિય જ્ઞાનનું ઉભું થયું. દેવગુરુ શાસ્ત્ર પણ જણાય છે અને એના લક્ષણો ભાગ પણ થાય છે ને જણાય છે, કરે છે ને જણાતું નથી, થાય છે ને જણાય છે. પણ એ જણાય છે ત્યારે એ જ જણાય છે, એટલું જણાય છે કે જાણનાર જણાય છે કે જ્ઞાનકાર અવસ્થામાં જ્ઞાય પણ જણાય છે. આ ઇન્દ્રિય જ્ઞાન વાળાને પેલા તો સમજવું જ કરે, એમાં એક તર્ક પણ કરે તર્ક કે છદ્મસનો ઉપયોગ તો એક સમયે એકને જાણે બેને ન જાણે. ભાઈ તારી વાત સારી છે, સાચી છે કે છદ્મસનો ઉપયોગ છે એ એક સમયે એકને જાણે. ઇન્દ્રિય જ્ઞાનનો ઉપયોગ હોય કે ગુરુને જાણે, પણ ઇન્દ્રિય જ્ઞાનનો ઉપયોગ આત્માને ન જાણે. પણ આત્માને જાણનારી એક પરણતી અતિન્દ્રિય જ્ઞાનની પ્રગતિ છે, એમાં એ જણાય છે, એને ઉપયોગની અપેક્ષા. અંદરની વાતો છે આ બધી. જાણનાર પણ એ જણાવ્યો કે અનુભવના કાળે તો જણાયો, પછી ચાંદીની થાળીમાં ગમે. ચક્રવર્તી તો ચાંદીની થાળી સોનાની થાળી છે, ગમે વિખ્યાત પછીની ચા થઈ જાય. આ કઈ જ્ઞાની હોય ભાઈ, જ્ઞાનીનું જ્ઞાન શું કરે છે તને ખબર પડતી નથી. એ ચામડાની આંખે એ જણાયું, ચામડાની એટલે ભાવની ચામડાની આંખે, એ ચામડાનો સંબંધ કરીને ઉત્પન્ન થાય છે માટે ચાલવું છે. જળ અને અત્યંત એ નાયકપણે જણાયો, જણાયો પછી જણાયા કરે કે જણાયો પછી જાણવાનું છૂટી જાય કે જણાયા કરે. પેલા સમયે જણાયો ત્યારે સંવર અને પછી જણાયા કરે જે માટે નિર્ધરા. હું કહ્યું પેલા સમયે જણાયો તો પરમાત્મા છું, પછી જયારે જ્ઞાન જાણ્યા કરે છે તો જાણ્યા કરે છે તો શુદ્ધિ ની વૃદ્ધિ, શુદ્ધિ ની પ્રગટતા થઈ નંબર માં, પછી જાણ્યા કરે છે માટે શુદ્ધિ ની વૃદ્ધિ થાય છે. તો એ સવિકલ દશાઓ કે જે વિકલ્પ ધ્યાન ની અવસ્થા હો, એ તો સમય સમય જાણનાર જણાયા કરે છે. ભલે ઇન્દ્રિય જ્ઞાન નો ઉપયોગ બહાર આવે પણ એક જ્ઞાનના બે છેડા થઈ જાય છે. જ્ઞાનના ભર્યા એક એના બે છેડા, બે મોટા છેડા એટલે પેલાના કાળમાં મેં જોયેલું છે, નાની ઉંમરમાં સાતા સરસ સરસ બે મોટા ભાવ કોઈ જોયા છે કે નહીં ખબર નથી, સરસ એક અને મોટા બે, બે મોટા ભાવ સરસ કહેવાય. બે મોટા હો એમ છોકરાઓ કે સરસ એક મોટા એમ જ્ઞાન એક એના મોટા એવી રીતે કે એ જે જ્ઞાન ની એક સમયની પર્યાય છે, એ જે સ્વસંગ છે એ તો અતિન્દ્ર જ્ઞાન છે, અને સ્વસંગ જે જ્ઞાન નું છે તે ઇન્દ્રિય જ્ઞાન છે. પર્યાય એક ને મોટા બે છે. જો એક જ મોટું હોત તો કેવો જ્ઞાન હો, અને હા એક જ મોટું હોત તો અજ્ઞાની હો. મોટા બે છે માટે સાધક ને બે મોટા છે. જ્ઞાનના બે છેડા મોટા એટલે એક અંતર્મુખી જ્ઞાન અને એક બહિર્મુખી જ્ઞાન. અંતર્મુખી જ્ઞાન વધતું જાય છે, બહિર્મુખ જ્ઞાન ઘટતું જાય છે. અહીંયા વધે છે અને બહાર ઘટે છે, અહીંયા વધતા વધતા પૂર્ણ થાય છે ત્યારે કેવો જ્ઞાન નો ફળકો થઈ જાય છે. સમય એક, પર્યાય એક, મુખ બે, એક સત્સંગમુખ અને એક ભરસંગમુખ. એવા જે જ્ઞાનમાં નાયક જણાયો તે જ્ઞેય જણાય છે ત્યારે પણ નાયક જણાય છે. એવા હવે નહીં બીજો પણ હોળી હોળી એટલે એક વાત તમને કરી. હવે બીજી વાત, જ્ઞાતે તો તે જ છે એટલે જે જાણનારો જણાયો તે જયારે પણ પદાર્થનો એમાં પ્રતિભાસ થાય છે ત્યારે પણ જાણનાર જણાય છે. એ સિદ્ધ કરવું છે, એ સિદ્ધ કરવા માટે થોડો દ્રષ્ટાંત આપે છે. જગતના જીવોને ખ્યાલ આવે એટલા માટે દ્રષ્ટાંત. વળી દાહ્યના આકારે બળવા એવો પદાર્થના આકારે થવાથી અગ્નિને દહન કહેવાય છે. શું દ્રષ્ટાંત આપે છે કે બળવા એવો પદાર્થો જેમ કે છાણા છે, લાકડા છે, કોલસા છે, સૂકું ખોળ છે, રૂ છે, એ બધા બળવા લાયક પદાર્થો છે અને અગ્નિ એને બાળે છે એમ વ્યવહાર કરવામાં આવે છે. અને જ્યારે એ જે પ્રકારનું એ લાકડું હોય તો અગ્નિનો આકાર પણ એવો થઈ જાય, કોલસો હોય તો એનો આકાર પણ એવો, એની આકૃતિ અગ્નિની થઈ જાય. એ દાહ્યના આકારે થવાથી અગ્નિને ઉષ્ણતાને દહન એટલે બાળનાર કહેવાય છે. બળવા લાયક પદાર્થને અગ્નિ બાળે છે ત્યારે અગ્નિનો આકાર બળવા લાયક જે પદાર્થ હોય એ વ્યંજન પર્યાય રૂપે એવું થઈ જાય છે. અર્થ પર્યાય નહીં, વ્યંજન પર્યાય આકાર એના આકારે થઈ જાય છે. આકારે કાચ એવું જેમ કે પાણી નાખો, કાચી ઘાટનો ઓટો હોય તો કાચી ઘાટનું એ પાણી દેખાય, આમ હોય તો એમ દેખાય. પાણી કેવો આકાર છે એ પાણીની આકૃતિ થઈ જાય છે. એ આકૃતિ પાણી પાણીના કારણે થાય છે, ઓરું તો નિમિત છે. એમ અગ્નિ એ પોતાની પર્યાય પોતાના કારણે આકારે થઈ જાય છે અને એમાં નિમિત્ત કહેવામાં આવે છે. દાયના આકારે થવાથી અગ્નિને દહન કહેવાય છે. અગ્નિ એ બાળનાર છે કહેવાય છે, બાળનાર નથી. શું કહ્યું? એ પસંદ કરવામાં અગ્નિ ફળે નથી. ઇંધન તો ઇંધન છે, અગ્નિ તો અગ્નિ, ઇંધન ન થાય ઇંધન. થોડો અભ્યાસ તો નહીં, આ અભ્યાસ નો લાભ મોટો છે, તો ઇન્કમટેક્સ લાગે, વેલ્થ ટેક્સ લાગે, ખર્ચો ના પડે, અને પાછો ભાઈઓ ભાગ પડાવે નહીં. ચાર ભાઈ હોય તો એમાં ભાગ પડાવે, ધર્મમાં પણ પાછું ત્યાં જાય ત્યાં સાથે મૂડી આવે. આની મૂડી તો અહીં નહીં જાય, આની મૂડી વાળે ના આવે. છે એક એક શબ્દની કિંમત છે. અગ્નિ લાકડાને બાળે છે એમ કહેવાય છે, બાળતી નથી. એ લાકડાની પર્યાય પોતે જે ઠંડી હતી એ પર્યાયનો ભેદ થઈ અને એ ઉષ્ણતા રૂપે એ પ્રમે છે. આનું તો નિમિત્ત માત્ર છે, કરતા એવું સંબંધ નથી. શબ્દ એવો આવ્યો, અગ્નિ લાકડાને બાળે છે, બળવાયોગ પદાર્થને બાળે છે, નિમિત્ત દેખીને કરતાપણાનો આરોપ આપવામાં આવે છે. ખરેખર અગ્નિ એને બાળતી એ મળે છે ત્યારે કોણ એના નિમિત્ત છે? બરફ કે અગ્નિ? અગ્નિ વધે વાતે વાતમાં ફેર હોય છે. શું થતી? અગ્નિ લાકડાને બાળે છે એમ કહેવાય ને, બળે છે ત્યારે અગ્નિને નિમિત્ત કહેવાય છે. બળવાની શક્તિ એનામાં છે. આકાશને કેમ બાળતી નથી? આકાશને આકાશમાં બળવાની શક્તિ નથી. જેનામાં બળવાની યોગ્યતા છે અને સ્વતંત્રપણે બળે છે, અગ્નિના નિમિત્ત વિના બળે છે. બળે છે એના ઉપાસનથી ત્યારે અનુકૂળ નિમિત્તને ઉચ્ચારાયું કે અગ્નિથી લાગણું બળે છે. કથન માત્ર છે, એમાં કઈ વાતમાં માર કે બધા બધા પ્રકાર એક છે કોઈ નહીં. અગ્નિ ઇંધનને બાળતો જ નથી. અત્યાર સુધી કોઈ અગ્નિએ કોઈ લાકડાને બાળ્યો નથી. ભળે દુષ્કે દિવાસ લગાવો, ભડકા ઉદા થાય નહીં તો અગ્નિ છે એવો ભડકા ઉભા. દુષ્કી પર્યાય કી યોગ્યતા જો શીતલ થઈ તો શીતલતા કે ઉષ્ણતા ઉત્પા ઉત્પાદે ઉસકી સાથે તો અનુકૂળ નિમિત્તમાં હે અગ્નિ. તો અગ્નિ છે એ જલાયા એસા કથન કરને મેં આતા હૈ. એ વ્યવહારી જીવનો વ્યવહાર છે. અગ્નિ લાકડાને બાળે છે, વ્યવહારી જનનો વ્યવહાર છે. વ્યવહારી જનના વ્યવહાર દ્વારા એને નિશ્ચય સુધી પહોંચવાનું છે. બાકી દ્રષ્ટાંત આપે છે, હજી દ્રષ્ટાંતમાં એ પણ મુશ્કેલી કેવું છે ઈ કે આત્મા પરને જાણવો હજી કેવું છે ઈ આકારે થવાથી અગ્નિને દાન કહેવાય છે. તો પણ ભલે એને નિમિત્ત નૈમિત ખબરથી લાકડાને બાળે છે એમ કહેવાય, કોસાને બાળે છે. પણ અગ્નિ કોસાને બાળે ત્યારે અગ્નિ કાળી થઈ જાય? અગ્નિ રૂપે બાળે ત્યારે અગ્નિ થોડી થાય ન થાય, એનો સ્વભાવ છોડે નહીં. એમ કે છે તો પણ તા એક શુદ્ધતા તેને નથી. એટલે કે બળવા લાયક પદાર્થથી આ અગ્નિ આવી છે એમ છે નહીં. દાયક પ્રકર શુદ્ધા તેને નથી. એવી રીતે દ્રષ્ટા જુઓ છો, એવી રીતે નિયાકાર થવાથી, નિયાકાર થવાથી એ બધું દાયાકાર ઓમાં દાયાકાર શબ્દ હતો ને, આ નિમિત્ત ગૌરવ નહીં લીધી એના આકારે ચિંતાયા કરે એને બદલે અહીંયા ક્યાં આકાર જેમ કે આ અગ્નિ છે આ અગ્નિ છે અહીંયા છે જ્ઞાન તો આ જે જ્ઞાનના આ જ્ઞેયોને નિમિત્ત થઈને જ્ઞાનની પર્યાય જ્ઞાનાકાર હોવા છતાં જ્ઞેયની સાપેક્ષતાથી જોતા એ જ્ઞાનની પર્યાયને જ્ઞાકાર જ્ઞાન કહેવામાં આવે છે. હજી આવતીકાલનો દિવસ છે એટલે વાતો એવી વાત છે ધીમે ધીમે નિરાકાર થવાથી એટલે જ્ઞાનની પર્યાયમાં સફળ પ્રકાશ સ્વભાવનો વ્યવહાર છે. જ્ઞાનની પર્યાયમાં સફળ પ્રકાશકનો નિશ્ચય પણ છે અને સફળ પ્રકાશકનો વ્યવહાર પણ છે. વ્યવહારની મુખ્યતાની વાત કરતા આ જ્ઞેયો જ્ઞાનમાં જણાય છે તો આ જ્ઞાન જ્ઞેયને જાણે છે તે અપેક્ષાએ જ્ઞાનને જ્ઞાનાકાર હોવા છતાં જ્ઞેય સાપેક્ષથી એ જ્ઞાનને જ્ઞાકાર કહેવામાં જ્ઞેય જણાય છે માટે જ્ઞેયને જાણે છે એ પણ ઉપજાથી કહેવામાં ખરેખર તો એ જ્ઞાન જણાય છે. પણ અગ્નિ તો અગ્નિ છે લાગુ તો જ્ઞાન તો જ્ઞાન છે ને જ્ઞેય તો જ્ઞેય ભિન્ન જ્ઞાન ભિન્ન છે છતાં એનો થોડો એટલો જ્ઞાતા જ્ઞેયના વ્યવહારનો એવી નૈમિતિક સંબંધ કરીને આ જ્ઞેય જ્ઞાનમાં જણાય છે તો એ વખતે આ જ્ઞાન આને જાણે છે તો આની અપેક્ષાએ જ્ઞેયની અપેક્ષાએ જ્ઞાનને જ્ઞાકાર જ્ઞેયને જાણે છે એમ કહેવામાં આવે છે. થવાથી તે ભાવને જ્ઞાએ પ્રવૃત્તિ છે. શું કહે છે કે જે અજ્ઞાની જીવોને આત્મા પ્રસિદ્ધ નથી જાણનારો આત્મા પ્રસિદ્ધ નથી તો પ્રસિદ્ધ એવા વ્યવહાર દ્વારા અપ્રસિદ્ધ એવા આત્માને જણાવવું છે. પ્રસિદ્ધ એવા વ્યવહાર દ્વારા અપ્રસિદ્ધ એવા આત્માને જણાવવો છે. શું કહ્યું અજ્ઞાની જીવને નાયક ભાવ પ્રસિદ્ધ નથી પોતાના શુદ્ધાત્માને તો જાણતો નથી જાણનારને તો જાણતો નથી. હવે જાણનાર એના જ્ઞાનમાં કેમ આવી જાય તે અપેક્ષાએ દ્રઢતાન સાથે લખીએ છીએ કે જ્ઞેયને જાણે છે જ્ઞાન માટે આત્માને જાણનાર એમ કહેવામાં આત્માને જાણે છે માટે જાણનાર છે એમ કેવું છે. કેવું છે શું કે જ્ઞાન આત્માને જાણે છે માટે જ્ઞાયક છે જાણનાર છે એમ કેવું છે. પણ એ વાત એને પ્રસિદ્ધ નથી. એને પ્રસિદ્ધ શું છે આજ નહીં આજ નહીં આજ નહીં. અજ્ઞાની જીવને જે પ્રસિદ્ધ છે એવા વ્યવહાર દ્વારા અપ્રસિદ્ધ એવો આત્મા એને સમજાવી દેવો છે. પ્રસિદ્ધ એવા વ્યવહાર દ્વારા અપ્રસિદ્ધ એવો આત્મા એને બતાવવો છે. તો જો કહ્યું કે જ્ઞેયને જાણે છે માટે જ્ઞાયક કહેવામાં આવે જેમ લાકડાને પાળે તો એને અગ્નિ કહેવામાં તો લાકડાને પાળે ત્યારે જ અગ્નિ લાકડાને ન પાળે તો અગ્નિ નહીં એમ ચિત થઈ ગયા ને. એક દ્રષ્ટાંત છે દ્રષ્ટાંત એ ગુરુજી હતા તો શિષ્યોને શીખડાવતા હતા ભણાવતા હતા તેને અને કહ્યું કે જો અગ્નિ કોને કહેવાય કે લાકડાને પાળે તેને અગ્નિ કહેવામાં આવે છે. પેલા દિવસે પાઠાય છે બીજે દિવસે બીજો પાઠાય અગ્નિ કોને કહેવાય કે ઉષ્ણ કે અગ્નિ બીજો પાઠ દીકે દિવસે અગ્નિ તો અગ્નિ છે એમ ત્રણ પાઠાય પાઠ ત્રણ દિવસના ત્રણ પાઠ ચોથે દિવસે પરીક્ષા લીધી તો ત્યાંથી જો આટલો પાઠ ત્યાંથી પરીક્ષા લાગુ નહીં કાંઈ બેઠા બાજુના રૂમમાં એક સમી રાખી લાલ તો રંગાળા રંગાળા લાલ તો સજાને અગ્નિ વિદ્યાર્થીને ઓહો કર્યો નામ લે જાઓ બાજુના રૂમમાં અગ્નિ છે કે નહીં તપાસ કરીને રિપોર્ટ આપો. જો અને લાકડું કરી દીધું કે લાકડા ને બાળે કે નહીં, લાકડું કરી દીધું લાકડું. આ આપણે સિદ્ધાંત માં ઉતારું જો હોય લાકડું કરી દીધું લાકડા ને બાળે કે અહીંયા તો લાકડા ને કઈ બાળતું નથી, અત્યારે તો જોતી હતી એમને પધારતા લાલ કે ગુરુજી રૂમમાં અગ્નિ નથી ભેટતા બીજાને મોકલી રહ્યા જાઓ તપાસ કરી આવો અગ્નિ છે કે ના. એ બોલતો બોલતો આવ્યો કૃષ્ણ ત્યાંથી કૃષ્ણ ત્યાંથી કૃષ્ણ ત્યાંથી કૃષ્ણ ત્યાંથી એ સાહેબ કૃષ્ણ ત્યાંથી છે મનમાં બીજા ને બહુ ફેરો એવું ક્યાં વિચિત કારણ કે લાકડા ને મારે અગ્નિ એ તો વ્યવહાર દ્વારા સમજાવવામાં આવ્યું કૃષ્ણ કે અગ્નિ એ વ્યવહાર દ્વારા સમજાવવામાં આવ્યું હતું. પણ આ ગુરુજી પરીક્ષા લે છે તો મહત્વની વાત છે એને તો જે અગ્નિ હતી એના ઉપર આંગળી મૂકી આંગળી મૂકી અને આવ્યો દોડતો ગુરુજી પાસે અગ્નિ છે અહીંયા તમને કેમ ખબર પડી શું તમારી પાસે પ્રમાણ છે પ્રમાણ બતાવો. તો એ શું પ્રમાણ બતાવ્યું કે ગુરુજીએ કહેતો આંગળી મૂકી અને અગ્નિ તો અગ્નિ છે કૃષ્ણ અગ્નિ નહીં લાકડા ને બાળ અગ્નિ એ જ્ઞાનીઓ કરુણા કરીને દ્રષ્ટાંત દ્વારા વ્યવહાર દ્વારા જે સમજાવે વ્યવહાર પરમાર્થનો પ્રતિપાદન છે પણ વ્યવહાર ઉતરવા યોગ્ય નથી મહાસિદ્ધાંત છે. પેલો પેલો વિદ્યાર્થી અસંતુલ થવાને છોડી ગયો લાકડા ને બાળે છે અગ્નિ એ વ્યવહારને અનુસરવા વિડ્યો કે અગ્નિ નથી એમાં. બીજો ભેદ ઉપરવાને પકડ્યો કૃષ્ણ કે અગ્નિ એ નાબા અને અનુભવી આંગળી મૂકી એ અનુભવ કરી લીધો. એમ આમાં જે આત્મા જાણનાર છે એને જાણતો નથી એવા જેઓને એમ સમજાવે છે કે જે જ્ઞેયોને જાણે પદાર્થને જાણે એને જાણનાર કહેવામાં આવે છે. લાકડા ને બાળે એને અગ્નિ કહેવામાં આવે એની જ ગયા. તો ઘર કરી દો કે આત્મા કોને કહેવાય એ દુકાન ને જાણે કે આત્મા બુદ્ધિ ને જાણે કે આત્મા સમયસાર શાસ્ત્ર ને જાણે કે આત્મા જાણે કે આત્મા પરને જાણે કે આત્મા પરને જાણે છે આ હા હા એવું અજ્ઞાન દ્રઢ કરી લીધું વ્યવહારનો પકડીને અપૂરો વાત છે. થઈ ગયો હવે પેટાની બાકી જે નીચે સુખાલ ઉદાહરણ વિકાસ છે. આ જે આજની વાત છે એક પ્રેક્ટિકલ છે આ જે વાત છે થિયરી નથી પણ પ્રેક્ટિકલ છે.